ક્રમાંક 301 જીવ રાગ અને જ્ઞાનની એકતામાં ગૂંચવાઈ ગયો છે. નિજ અસ્તિત્વને પકડે તો ગૂંચવણ નીકળી જાય. હું જ્ઞાયક છું એવું અસ્તિત્વ ખ્યાલમાં આવવું જોઈએ. જ્ઞાયક સિવાયનું બીજું બધું પર છે એમ તેમાં આવી ગયું. ક્રમાંક 302 જ્ઞાનીને સંસારનું કાંઈ જોઈતું નથી. તે સંસારથી ભયભીત છે. તે મોક્ષના માર્ગે ચાલે છે. સંસારને પીઠ દીધી છે. સ્વભાવમાં સુભટ છે. અંદરથી નિર્ભય છે. કોઈથી ડરતા નથી. કોઈ ઉપસર્ગનો ભય નથી. મારામાં કોઈનો પ્રવેશ નથી એમ નિર્ભય છે. વિભાવને તો કાળા નાગની જેમ છોડી દીધો છે. ક્રમાંક 303 સમ્યક દ્રષ્ટિને અખંડ તત્વનો આશ્રય છે. અખંડ પરથી દ્રષ્ટિ છૂટી જાય તો સાધકપણું જ ન રહે. દ્રષ્ટિ તો અંદર છે. ચારિત્રમાં અપૂર્ણતા છે. તે બહાર ઊભેલો દેખાય પણ દ્રષ્ટિ તો સ્વમાં જ છે. ક્રમાંક 304 ભગવાનના પ્રતિમા જોતા એમ થાય કે અહો, ભગવાન કેવા ઠરી ગયા છે, કેવા સમય ગયા છે. ચૈતન્યનું પ્રતિબિંબ છે. તું આવો જ છો. જેવા ભગવાન પવિત્ર છે તેવો જ તું પવિત્ર છો. નિષ્ક્રિય છો, નિર્વિકલ્પ છો. ચૈતન્યની પાસે બધુંય પાણી ભરે છે. ક્રમાંક 305 તું તને જો. જેવો તું છો તેવો જ તું પ્રગટ થઈશ. તું મોટો દેવાધિદેવ છો. તેની પ્રગટતા માટે ઉગ્ર પુરુષાર્થ અને સૂક્ષ્મ ઉપયોગ કર. ક્રમાંક 306 રુચિનું પોષણ અને તત્વનું ઘૂંટણ ચૈતન્યની સાથે વણાઈ જાય તો કાર્ય થાય જ. અનાદિના અભ્યાસથી વિભાવમાં જ પ્રેમ લાગ્યો છે તે છોડ. જેને આત્મા પોષાય છે તેને બીજું પોષાતું નથી અને તેનાથી આત્મા ગુપ્ત અપ્રાપ્ય રહેતો નથી. જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય જ. ક્રમાંક 307 તત્વનો ઉપદેશ અસીધારા જેવો છે. તદનુસાર પરિણમતા મોહ ઊભો રહેતો નથી. ક્રમાંક 308 દ્રવ્ય ગુણ પર્યાયમાં આખા બ્રહ્માંડનું તત્વ આવી જાય છે. દરેક દ્રવ્ય પોતાના ગુણોમાં રહીને સ્વતંત્રપણે પોતાની પર્યાયે પરિણમે છે. પર્યાય દ્રવ્યને પહોંચે છે, દ્રવ્ય પર્યાયને પહોંચે છે. આવી આવી સૂક્ષ્મતાને યથાર્થપણે ખ્યાલમાં લેતા મોહ ક્યાં ઊભો રહે? ક્રમાંક 309 બકરાના ટોળામાં રહેતું પરાક્રમી સિંહનું બચ્ચું પોતાને બકરીનું બચ્ચું માની લે, પણ સિંહને જોતા અને તેની ગર્જના સાંભળતા હું તો આના જેવો સિંહ છું એમ સમજી જાય અને સિંહપણે પરાક્રમ ફોરવે. તેમ પર અને વિભાવની વચ્ચે રહેલા આ જીવે પોતાને પર અને વિભાવરૂપ માની લીધો છે, પણ જીવનું મૂળ સ્વરૂપ બતાવનાર ગુરુની વાણી સાંભળતા તે જાગી ઉઠે છે. હું તો જ્ઞાયક છું એમ સમજી જાય છે અને જ્ઞાયકપણે પરિણમી જાય છે. ક્રમાંક 310 ચૈતન્યલોક અદ્ભુત છે. તેમાં વૃદ્ધિની ન્યૂનતા નથી. રમણીયતાથી ભરેલા આ ચૈતન્ય લોકમાંથી બહાર આવવું ગમતું નથી. જ્ઞાનની એવી તાકાત છે કે જીવ એક જ સમયમાં આ નિજ વૃદ્ધિને તથા બધાને જાણે. તે પોતાના ક્ષેત્રમાં નિવાસ કરતો જાણે છે. શ્રમ પડ્યા વગર, ખેદ થયા વગર જાણે છે. અંદર રહીને બધું જાણી લે છે. બહાર ડોકિયું મારવા જવું પડતું નથી. ક્રમાંક 311 વસ્તુ તો અનાદિ અનંત છે. જે ફરતું નથી, બદલાતું નથી, તેની ઉપર દ્રષ્ટિ કરે, તેનું ધ્યાન કરે, તે પોતાની વિભૂતિનો અનુભવ કરે છે. બહારના અર્થાત વિભાવના આનંદ સુખાભાસ સાથે બહારની કોઈ વસ્તુ સાથે તેનો મેળ નથી. જે જાણે છે તેને અનુભવમાં આવે છે, તેને કોઈની ઉપમા લાગુ પડતી નથી. ક્રમાંક 312. અનાદિકાળથી એકત્વ પરિણમનમાં બધું એકમેક થઈ રહ્યું છે, તેમાંથી હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ જુદું પડવાનું છે. ગોસળિયાની જેમ જીવ વિભાવમાં ભેળસેળ થઈ ગયો છે, જેમ ગોસળિયાએ કાંડે બાંધેલા દોરા તરફ નજર કરી પોતાને જુદો ઓળખી લીધો, તેમ જ્ઞાન દોરા તરફ યથાર્થ લક્ષ્ય કરી હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ પોતાને જુદો ઓળખી લેવાનો છે. ક્રમાંક 313. માર્ગ કાપવામાં સજ્જન સાથીદાર હોય તો માર્ગ સરળતાથી કપાય છે. પંચ પરમેષ્ઠી સર્વોત્કૃષ્ટ સાથીદાર છે. આ કાળે આપણને ગુરુદેવ ઉત્તમ સાથીદાર મળ્યા છે. સાથીદાર સાથે હોય પણ માર્ગ પર ચાલી ધ્યેય સુધી પહોંચવાનું તો પોતાને જ છે. ક્રમાંક 314. ખંડ ખંડ રૂપ જ્ઞાનનો ઉપયોગ પણ પરવશપણું છે. પરવશ તે દુઃખી છે, સ્વવશ તે સુખી છે. શુદ્ધ શાશ્વત ચૈતન્ય તત્વના આશ્રયરૂપ સ્વવશપણાથી શાશ્વત સુખ પ્રગટ થાય છે. ક્રમાંક 315. દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ અંતઃતત્વને જ અવલંબે છે. નિર્મળ પર્યાય પણ બહિતત્વ છે, તેનું અવલંબન દ્રવ્યદ્રષ્ટિમાં નથી. ક્રમાંક 316. પોતાનો મહિમા જ પોતાને તારે. બહારના ભક્તિ મહિમાથી નહીં પણ ચૈતન્યની પરિણતિમાં ચૈતન્યના નિજ મહિમાથી તરાય છે. ચૈતન્યના મહિમાવંતને ભગવાનનો સાચો મહિમા હોય છે, અથવા ભગવાનનો મહિમા સમજવો તે નિજ ચૈતન્ય મહિમા સમજવામાં નિમિત્ત થાય છે. ક્રમાંક 317. મુનિરાજ વંદના પ્રતિક્રમણ આદિમાં માંડ માંડ જોડાય છે. કેવળ જ્ઞાન થતું નથી માટે જોડાવું પડે છે. ભૂમિકા પ્રમાણે તે બધું આવે છે પણ સ્વભાવથી વિરુદ્ધ હોવાને લીધે ઉપાધિરૂપ લાગે છે. સ્વભાવ નિષ્ક્રિય છે, તેમાંથી મુનિરાજને બહાર આવવું ગમતું નથી. જેને જે કામ ન ગમે તે કાર્ય તેને બોજારૂપ લાગે છે. ક્રમાંક 318. જીવ પોતાની લગ્નિથી જ્ઞાયક પરિણતિને પહોંચે છે. હું જ્ઞાયક છું, હું વિભાવ ભાવથી જુદો છું, કોઈ પણ પર્યાયમાં અટકનાર હું નથી, હું અગાધ ગુણોથી ભરેલો છું, હું ધ્રુવ છું, હું શુદ્ધ છું, હું પરમ પારિણામિક ભાવ છું એમ સમ્યક પ્રતીતિ માટેની લગ્નિવાળા આત્માર્થીને અનેક પ્રકારે વિચારો આવે છે, પણ તેના નિમિત્તે ઉપજતી સમ્યક પ્રતીતિનો તો એક જ પ્રકાર હોય છે. પ્રતીતિ માટેના વિચારોના સર્વ પ્રકારોમાં હું જ્ઞાયક છું તે પ્રકાર મૂળભૂત છે. ક્રમાંક 319. વિભાવથી જુદો પડીને ચૈતન્ય તત્વને ગ્રહણ કર, એ જ કરવાનું છે. પર્યાય સમૂહ જોઈને પર્યાયમાં કાંઈ કરવાનું નથી. દ્રવ્યદ્રષ્ટિ કરતાં પર્યાયમાં દર્શન જ્ઞાન ચારિત્ર્ય આવી જ જશે. કૂવો ખોદ તો પાણી આવશે જ, લેવા જવું નહીં પડે. ચૈતન્ય પાતાળ ફૂટતા શુદ્ધ પર્યાયનો પ્રવાહ એની મેળે જ ચાલુ થશે. ક્રમાંક 320. ચૈતન્યની ધરતી તો અનંત ગુણરૂપી બીજથી ભરેલી રસાળ છે. આ રસાળ ધરતીને જ્ઞાન ધ્યાનરૂપ પાણીનું સિંચન કરવાથી તે ફાલી નીકળશે. ક્રમાંક 321. પર્યાય પર દ્રષ્ટિ રાખે ચૈતન્ય પ્રગટ ન થાય. દ્રવ્ય દ્રષ્ટિ કરવાથી જ ચૈતન્ય પ્રગટે. દ્રવ્યમાં અનંત સામર્થ્ય ભર્યું છે, તે દ્રવ્ય પર દ્રષ્ટિ થંભાવ. નિગોદથી માંડીને સિદ્ધ સુધીની કોઈ પણ પર્યાય શુદ્ધ દ્રષ્ટિનો વિષય નથી. સાધક દશા પણ શુદ્ધ દ્રષ્ટિના વિષયભૂત મૂળ સ્વભાવમાં નથી. દ્રવ્ય દ્રષ્ટિ કરવાથી જ આગળ જવાય છે. શુદ્ધ પર્યાયની દ્રષ્ટિથી પણ આગળ જવાતું નથી. દ્રવ્ય દ્રષ્ટિમાં માત્ર શુદ્ધ અખંડ દ્રવ્ય સામાન્યનો જ સ્વીકાર હોય છે. ક્રમાંક 322. જ્ઞાનીની દ્રષ્ટિ અખંડ ચૈતન્યમાં ભેદ પાડતી નથી. સાથેનું જ્ઞાન વિવેક કરે છે કે આ ચૈતન્યના ભાવો છે, આ પર છે. દ્રષ્ટિ અખંડ ચૈતન્યમાં ભેદ પાડવા ઊભી રહેતી નથી. દ્રષ્ટિ એવા પરિણામ ન કરે કે આટલું તો ખરું, આટલી કચાશ તો છે. જ્ઞાન બધોય વિવેક કરે છે. ક્રમાંક 323. જેણે શાંતિનો સ્વાદ ચાખ્યો છે તેને રાગ પાલવતો નથી. તે પરિણતિમાં વિભાવથી દૂર ભાગે છે. જેમ એક બાજુ બરફનો ઢગલો હોય અને બીજી બાજુ અગ્નિ હોય, તેની વચ્ચે ઊભેલો માણસ અગ્નિથી દૂર ભાગતો બરફ તરફ ઢળે છે, તેમ જેણે થોડા પણ સુખનો સ્વાદ ચાખ્યો છે, જેને થોડી પણ શાંતિનું વેદન વર્તી રહ્યું છે, એવો જ્ઞાની જીવ દાહથી અર્થાત રાગથી દૂર ભાગે છે અને શીતળતા તરફ ઢળે છે. ક્રમાંક 324. જેમ એક રત્નનો પર્વત હોય અને એક રત્નનો કણિયો હોય, ત્યાં કણિયો તો વાનગી રૂપ છે, પર્વતનો પ્રકાશ અને તેની કિંમત ઘણી વધારે હોય, તેમ કેવળ જ્ઞાનનો મહિમા શ્રુત જ્ઞાન કરતાં ઘણો વધારે છે. એક સમયમાં સર્વ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવને સંપૂર્ણપણે જાણનાર કેવળ જ્ઞાનમાં અને અલ્પ સામર્થ્યવાળા શ્રુત જ્ઞાનમાં ભલે તે અંતર મુહૂર્તમાં બધુંય શ્રુત ફેરવી જનાર શ્રુત કેવળીનું શ્રુત જ્ઞાન હોય તો પણ ઘણો મોટો તફાવત છે. જ્યાં જ્ઞાન અનંત કિરણોથી પ્રકાશી નીકળ્યું, જ્યાં ચૈતન્યની ચમત્કારિક વૃદ્ધિ પૂર્ણ પ્રગટ થઈ ગઈ, એવા પૂર્ણ ક્ષાયિક જ્ઞાનમાં અને ખંડાત્મક ક્ષાયોપશમિક જ્ઞાનમાં અનંતો ફેર છે. ક્રમાંક 325. જ્ઞાનીને સ્વાનુભૂતિ વખતે કે ઉપયોગ બહાર આવે ત્યારે દ્રષ્ટિ તળ ઉપર કાયમ ટકેલી છે. બહાર એકમેક થયેલો દેખાય ત્યારે પણ તે તો દ્રષ્ટિ અપેક્ષાએ ઊંડી ઊંડી ગુફામાંથી બહાર નીકળતો જ નથી. ક્રમાંક 326. તળ સ્પર્શ્યું તેને બહાર થોથું લાગે છે. ચૈતન્યના તળમાં પહોંચી ગયો તે ચૈતન્યની વિભૂતિમાં પહોંચી ગયો. ક્રમાંક 327. દેવલોકમાં ઊંચી જાતના રત્નો અને મહેલો હોય તેથી આત્માને શું? કર્મભૂમિના મનુષ્યો રાંધી ખાય ત્યાં પણ આકુળતા અને દેવોને અમી ઝરે ત્યાં પણ આકુળતા જ છે. છ ખંડને સાધનારા ચક્રવર્તીના રાજ્યમાં પણ આકુળતા છે. અંતરની વૃદ્ધિ ન પ્રગટે, શાંતિ ન પ્રગટે તો બહારની વૃદ્ધિ અને વૈભવ શી શાંતિ આપે? ક્રમાંક 328. મુનિદશાની શી વાત? મુનિઓ તો પ્રમત્ત અપ્રમત્તપણામાં સદા ઝૂલનારા છે. તેમને તો સર્વગુણ સંપન્ન કહી શકાય. ક્રમાંક 329. મુનિરાજ વારંવાર નિર્વિકલ્પપણે ચૈતન્ય નગરમાં પ્રવેશી અદ્ભુત વૃદ્ધિને અનુભવે છે. તે દશામાં અનંત ગુણોથી ભરપૂર ચૈતન્ય દેવ ભિન્ન ભિન્ન પ્રકારના ચમત્કારિક પર્યાયરૂપ તરંગોમાં અને આશ્ચર્યકારી આનંદ તરંગોમાં ડોલે છે. મુનિરાજ તેમજ સમ્યક દ્રષ્ટિ જીવનું આ સ્વસંવેદન કોઈ જુદું જ છે, વચનાતીત છે, ત્યાં શૂન્યતા નથી. જાગૃતપણે અલૌકિક વૃદ્ધિનું અત્યંત સ્પષ્ટ વેદન છે. તું ત્યાં જા, તને ચૈતન્ય દેવના દર્શન થશે. ક્રમાંક 330. અહો, મુનિરાજ તો નિજાત્મધામમાં નિવાસ કરે છે, તેમાં વિશેષ વિશેષ એકાગ્ર થતાં થતાં તેઓ વિતરાગતાને પ્રાપ્ત કરે છે. વિતરાગતા થવાથી તેમને જ્ઞાનની અગાધ અદ્ભુત શક્તિ પ્રગટ થાય છે. જ્ઞાનનો અંતર્મુહૂર્તનો સ્થૂલ ઉપયોગ છૂટી એક સમયનો સૂક્ષ્મ ઉપયોગ થઈ જાય છે. તે જ્ઞાન પોતાના ક્ષેત્રમાં રહીને બધે પહોંચી વળે છે, લોકાલોકને જાણી લે છે, ભૂત વર્તમાન ભાવિ સર્વ પર્યાયોને ક્રમ પડ્યા વિના એક સમયમાં વર્તમાનવત્ત જાણે છે. સ્વપદાર્થ તેમજ અનંત પરપદાર્થોની ત્રણેય કાળની પર્યાયોના અનંત અનંત અવિભાગ પ્રતિચ્છેદોને એક સમયમાં પ્રત્યક્ષ જાણે છે. આવા અચિંત્ય મહિમાવંત કેવળ જ્ઞાનને વિતરાગ મુનિરાજ પ્રાપ્ત કરે છે. કેવળ જ્ઞાન પ્રગટતા જેમ કમળ હજાર પાંખડીથી ખીલી નીકળે, તેમ દિવ્ય મૂર્તિ ચૈતન્ય દેવ અનંત ગુણોની અનંત પાંખડીઓથી ખીલી ઉઠે છે. કેવળ જ્ઞાની ભગવાન ચૈતન્ય મૂર્તિના જ્ઞાન આનંદાદી અનંત ગુણોની પૂર્ણ પર્યાયોમાં સાદી અનંત કેલી કરે છે. નિજ ધામની અંદરમાં શાશ્વતપણે બિરાજી ગયા તેમાંથી કદી બહાર આવતા જ નથી. ક્રમાંક 331. ક્યાંય રોકાયા વિના જ્ઞાયક છું એમ વારંવાર શ્રદ્ધા અને જ્ઞાનમાં નિર્ણય કરવાનો પ્રયત્ન કરવો, જ્ઞાયકનું લઢણ કર્યા કરવું. ક્રમાંક 332. એકાંતે દુઃખના બળે છૂટો પડે એમ નથી, પણ દ્રવ્ય દ્રષ્ટિના જોરથી છૂટો પડે છે. દુઃખ લાગતું હોય, ગમતું ન હોય, પણ આત્માને ઓળખ્યા વિના, જાણ્યા વિના જાય ક્યાં? આત્માને જાણ્યો હોય, તેનું અસ્તિત્વ ગ્રહણ કર્યું હોય તો જ છૂટો પડે. ક્રમાંક 333. ચેતીને રહેવું મને આવડે છે એમ આવડતની હૂંફના રસ્તે ચડવું નહીં. વિભાવના રસ્તે તો અનાદિથી ચડેલો જ છે, ત્યાંથી રોકવા માથે ગુરુ જોઈએ. એક પોતાની લગામ અને બીજી ગુરુની લગામ હોય તો જીવ પાછો વળે. આવડતના માનથી દૂર રહેવું સારું છે, બહાર પડવાના પ્રસંગોથી દૂર ભાગવામાં લાભ છે. તે બધા પ્રસંગો નિસાર છે, સારભૂત એક આત્મ સ્વભાવ છે. ક્રમાંક 334. આત્માર્થીને શ્રી ગુરુના સાનિધ્યમાં પુરુષાર્થ સહેજે થાય છે. હું તો સેવક છું એ દ્રષ્ટિ રહેવી જોઈએ. હું કંઈક છું એમ થાય તો સેવકપણું છૂટી જાય. સેવક થઈને રહેવામાં લાભ છે. સેવકપણાનો ભાવ ગુણ સમુદ્ર આત્મા પ્રગટવાનું નિમિત્ત થાય છે. ક્રમાંક 335. બહારના ગમે તેવા સંયોગમાં ધર્મ ન છોડવો, ચૈતન્ય તરફની રૂચિ ન છોડવી. ધર્મ કે રૂચિ છૂટે તો અમૂલ્ય મનુષ્ય ભવ હારી ગયા. ક્રમાંક 336. કર્મોના વિવિધ વિપાકમાં જ્ઞાયક ભાવ ચડતો નથી. જેમ કાદવમાં કમળ નિર્લેપ રહે છે, તેમ ચૈતન્ય પણ ગમે તે કર્મ સંયોગમાં નિર્લેપ રહે છે. ક્રમાંક 337. દ્રવ્યને ગ્રહણ કરતા શુદ્ધતા પ્રગટે, ચારિત્ર દશા પ્રગટે, પણ જ્ઞાની તે પર્યાયોમાં રોકાતા નથી. આત્મદ્રવ્યમાં ઘણું પડ્યું છે, ઘણું ભર્યું છે, તે આત્મદ્રવ્ય પરથી જ્ઞાનીની દ્રષ્ટિ ખસતી નથી. જો પર્યાયમાં રોકાય, પર્યાયમાં ચોંટી જાય તો મિથ્યાત્વમાં આવી જાય. ક્રમાંક 338. શુભ ભાવમાં શ્રમ પડે છે, થાક લાગે છે, કારણ કે તે આત્માનો સ્વભાવ નથી. શુદ્ધ ભાવ આત્માનો સ્વાધીન સ્વભાવ હોવાથી તેમાં થાક લાગતો નથી. જેટલું સ્વાધીન તેટલું સુખ છે. સ્વભાવ સિવાય બધું દુઃખ જ છે. ક્રમાંક 339. આ તો ગૂંચ ઉકેલવાની છે. ચૈતન્ય દોરાની અંદર અનાદિની ગૂંચ પડી છે. સૂતરના ફાળકામાં ગૂંચ પડી હોય તો તેનો ધીરજથી ઉકેલ કરે તો છેડો હાથમાં આવે અને ગૂંચ નીકળી જાય. તેમ ચૈતન્ય દોરામાં પડેલી ગૂંચનો ધીરજથી ઉકેલ કરે તો ગૂંચ નીકળી શકે છે. ક્રમાંક 340. આનું કરવું, આનું કરવું એમ બહારમાં તારું ધ્યાન કેમ રોકાય છે? આટલું ધ્યાન તું તારામાં લગાડી દે. ક્રમાંક 341. નિજ ચેતન પદાર્થના આશ્રયે અનંત અદ્ભુત આત્મિક વિભૂતિ પ્રગટે છે. અગાધ શક્તિમાંથી શું ન આવે. ક્રમાંક 342. અંતરમાં તું તારા આત્મ સાથે પ્રયોજન રાખ અને બહારમાં દેવશાસ્ત્ર ગુરુ સાથે. બસ અન્ય સાથે તારે શું પ્રયોજન છે? જે વ્યવહારે સાધનરૂપ કહેવાય છે, જેમનું આલંબન સાધકને આવ્યા વિના રહેતું નથી, એવા દેવશાસ્ત્ર ગુરુના આલંબનરૂપ શુભ ભાવ તે પણ પરમાર્થે હેય છે, તો પછી અન્ય પદાર્થો કે અશુભ ભાવોની તો વાત જ શી? તેમનાથી તારે શું પ્રયોજન છે? આત્માની મુખ્યતાપૂર્વક દેવશાસ્ત્ર ગુરુનું આલંબન સાધકને આવે છે. મુનિરાજ શ્રી પદ્મ પ્રભમલધારી દેવે પણ કહ્યું છે કે હે જિનેન્દ્ર, હું ગમે તે સ્થળે હોઉં પણ ફરી ફરીને આપના પાદ પંકજની ભક્તિ હો. આવા ભાવ સાધક દશામાં આવે છે અને સાથે સાથે આત્માની મુખ્યતા તો સતત રહ્યા જ કરે છે. ક્રમાંક 343. અનંત જીવો પુરુષાર્થ કરી સ્વભાવે પરિણમી વિભાવ ટાળી સિદ્ધ થયા. માટે જો તારે સિદ્ધ મંડળીમાં ભળવું હોય તો તું પણ પુરુષાર્થ કર. કોઈ પણ જીવને પુરુષાર્થ કર્યા વિના તો ભવાંત થવાનો જ નથી. ત્યાં કોઈ જીવ તો જેમ ઘોડો છલાંગ મારે તેમ ઉગ્ર પુરુષાર્થ કરી ત્વરાથી વસ્તુને પહોંચી જાય છે, તો કોઈ જીવ ધીમે ધીમે પહોંચે છે. વસ્તુને પામવું, તેમાં ટકવું અને આગળ વધવું બધું પુરુષાર્થથી જ થાય છે. પુરુષાર્થ બહાર જાય છે, તેને અંદર લાવ. આત્માના જે સહજ સ્વભાવો છે તે પુરુષાર્થ દ્વારા સ્વયં પ્રગટ થશે. ક્રમાંક 344. જ્યાં સુધી સામાન્ય તત્વ ધ્રુવ તત્વ ખ્યાલમાં ન આવે ત્યાં સુધી અંદર માર્ગ ક્યાંથી સૂજે અને ક્યાંથી પ્રગટે. માટે સામાન્ય તત્વને ખ્યાલમાં લઈ તેનો આશ્રય કરવો. સાધકને આશ્રય તો પ્રારંભથી પૂર્ણતા સુધી એક જ્ઞાયકનો જ, દ્રવ્ય સામાન્યનો જ, ધ્રુવ તત્વનો જ હોય છે. જ્ઞાયકનું ધ્રુવનું જોર એક ક્ષણ પણ ખસતું નથી. દ્રષ્ટિ જ્ઞાયક સિવાય કોઈને સ્વીકારતી નથી, ધ્રુવ સિવાય કોઈને ગણકારતી નથી. અશુદ્ધ પર્યાયને નહીં, શુદ્ધ પર્યાયને નહીં, ગુણભેદને નહીં. જો કે સાથે વર્તતું જ્ઞાન બધાનો વિવેક કરે છે, તો પણ દ્રષ્ટિનો વિષય તો સદા એક ધ્રુવ જ્ઞાયક જ છે, તે કદી છૂટતો નથી. પૂજ્ય ગુરુદેવનો આ પ્રમાણે જ ઉપદેશ છે. શાસ્ત્રો પણ આમ જ કહે છે, વસ્તુ સ્થિતિ પણ આમ જ છે. ક્રમાંક 345 મોક્ષ માર્ગનું સ્વરૂપ ટૂંકામાં કહીએ તો અંદરમાં જ્ઞાયક આત્માને સાથ, આ ટૂંકામાં બધું કહેવાઈ ગયું. વિસ્તાર કરવામાં આવે તો અનંત રહસ્ય નીકળે, કારણ કે વસ્તુમાં અનંતા ભાવો ભરેલા છે. સર્વાર્થ સિદ્ધિના દેવો 33 33 સાગરોપમ જેટલા કાળ સુધી ધર્મચર્ચા, જિનેન્દ્ર સ્તુતિ ઇત્યાદિ કર્યા કરે છે, એ બધાનો સંક્ષેપ શુભાશુભ ભાવોથી ન્યારા એક જ્ઞાયકનો આશ્રય કરવો, જ્ઞાયકરૂપ પરિણતિ કરવી તે છે. ક્રમાંક 346 પૂજ્ય ગુરુદેવે તો આખા ભારતના જીવોને જાગૃત કર્યા છે. સેંકડો વર્ષોમાં જે ચોખવટ નહોતી થઈ એટલી બધી મોક્ષ માર્ગની ચોખવટ કરી છે. નાના નાના બાળકો પણ સમજી શકે એવી ભાષામાં મોક્ષ માર્ગને ખુલ્લો કર્યો છે. અદ્ભુત પ્રતાપ છે. અત્યારે તો લાભ લેવાનો કાળ છે. ક્રમાંક 347 મારે કાંઈ જોઈતું નથી, એક શાંતિ જોઈએ છે. ક્યાંય શાંતિ દેખાતી નથી, વિભાવમાં તો આકુળતા જ છે. અશુભથી કંટાળીને શુભમાં અને શુભથી થાકીને અશુભમાં એમ અનંત અનંત કાળ વીતી ગયો. હવે તો મારે બસ એક શાશ્વતી શાંતિ જોઈએ છે. આમ અંદરમાં ઊંડાણથી ભાવના જાગે અને વસ્તુનું સ્વરૂપ કેવું છે તેની ઓળખાણ કરે, પ્રતીતિ કરે, તો સાચી શાંતિ મળ્યા વિના રહે નહીં. ક્રમાંક 348 રુચિની ઉગ્રતાએ પુરુષાર્થ સહજ લાગે અને રુચિની મંદતાએ કઠણ લાગે. રુચિ મંદ પડી જતાં આડે અવળે ચડી જાય ત્યારે અઘરું લાગે અને રુચિ વધતાં સહેલું લાગે. પોતે પ્રમાદ કરે તો દુર્ગમ થાય છે અને પોતે ઉગ્ર પુરુષાર્થ કરે તો પામી જવાય છે. બધે પોતાનું જ કારણ છે. સુખનું ધામ આત્મા છે, આશ્ચર્યકારી નિધિ આત્મામાં છે એમ વારંવાર આત્માનો મહિમા લાવી પુરુષાર્થ ઉપાડવો, પ્રમાદ તોડવો. ક્રમાંક 349 ચક્રવર્તી બળદેવ અને તીર્થંકર જેવા આ રાજ, આ વૈભવ કાંઈ નથી જોઈતું એમ સર્વની ઉપેક્ષા કરી એક આત્માની સાધના કરવાની ધૂને એકલા જંગલમાં ચાલી નીકળ્યા. જેમને બહારમાં કોઈ વાતની ખામી નહોતી, જે ઈચ્છે તે જેમને મળતું હતું, જન્મથી જ, જન્મ થયા પહેલાં પણ ઇન્દ્રો જેમની સેવામાં તત્પર રહેતા, લોકો જેમને ભગવાન કહીને આદરતા, એવા ઉત્કૃષ્ટ પુણ્યના ધણી બધી બાહ્ય વૃદ્ધિને છોડી ઉપસર્ગ પરિશહોની દરકાર કર્યા વિના આત્માનું ધ્યાન કરવા વનમાં ચાલી નીકળ્યા તો તેમને આત્મા સર્વથી મહિમાવંત, સર્વથી વિશેષ આશ્ચર્યકારી લાગ્યો હશે અને બહારનું બધું તુચ્છ લાગ્યું હશે, ત્યારે જ ચાલી નીકળ્યા હશે ને. માટે હે જીવ, તું આવા આશ્ચર્યકારી આત્માનો મહિમા લાવી તારા પોતાથી તેની ઓળખાણ કરી તેની પ્રાપ્તિનો પુરુષાર્થ કર. તું સ્થિરતા અપેક્ષાએ બધું બહારનું ન છોડી શકે તો શ્રદ્ધા અપેક્ષાએ તો છોડ. છોડવાથી તારું કાંઈ ચાલ્યું નહીં જાય, ઉલટાનો પરમ પદાર્થ આત્મા પ્રાપ્ત થશે. ક્રમાંક 350 જીવોને જ્ઞાન ને ક્રિયાના સ્વરૂપની ખબર નથી અને પોતે જ્ઞાન તેમજ ક્રિયા બંને કરે છે એમ ભ્રમણા સેવે છે. બાહ્ય જ્ઞાનને, ભંગ ભેદના પલાખાને, ધારણા જ્ઞાનને તેઓ જ્ઞાન માને છે અને પરદ્રવ્યના ગ્રહણ ત્યાગને, શરીરાદિની ક્રિયાને અથવા બહુતો શુભ ભાવને તેઓ ક્રિયા કલ્પે છે. મને આટલું આવડે છે, હું આવી આકરી ક્રિયાઓ કરું છું એમ તેઓ ખોટી હૂંફમાં રહે છે. જ્ઞાયકની સ્વાનુભૂતિ વિના જ્ઞાન હોય નહીં અને જ્ઞાયકના દ્રઢ આલંબને આત્મદ્રવ્ય સ્વભાવ રૂપે પરિણમીને જે સ્વભાવભૂત ક્રિયા થાય તે સિવાય ક્રિયા છે નહીં. પૌદ્ગલિક ક્રિયા આત્મા ક્યાં કરી શકે છે? જડના કાર્ય તો જડ પરિણમે છે, આત્માથી જડના કાર્ય કદી ન થાય. શરીરાદિના કાર્ય તે મારા નહીં અને વિભાવ કાર્ય પણ સ્વરૂપ પરિણતિ નહીં. હું તો જ્ઞાયક છું આવી સાધકની પરિણતિ હોય છે. સાચા મોક્ષાર્થીને પણ પોતાના જીવનમાં આવું ઘૂંટાઈ જવું જોઈએ. ભલે પ્રથમ સવિકલ્પપણે હો, પણ એવો પાકો નિર્ણય કરવો જોઈએ. પછી જલ્દી અંતરનો પુરુષાર્થ કરે તો જલ્દી નિર્વિકલ્પ દર્શન થાય, મોડો કરે તો મોડું થાય. નિર્વિકલ્પ સ્વાનુભૂતિ કરી સ્થિરતા વધારતા વધારતા જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે. આ વિધિ સિવાય મોક્ષ પ્રાપ્ત કરવાની અન્ય કોઈ વિધિ નથી.